તારીખ 3/5/1977 શ્રી પ્રવચન સાર ગાથા 119 અને 120 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 82.
પોતાનું કાયમી સ્વરૂપ આશ્રય કરવા યોગ્ય કેવું છે અને શેનો આશ્રય થઈ રહ્યો છે અને શેનો આશ્રય કરવો બાકી છે એ બંનેનું દ્રવ્યાર્થિક નહીં થી જે ઉત્પાદ છે તે નાશ છે, વિલય છે. તે કારણે જીવનીતિ છે. જે ઉત્પાદ છે તે વિલય છે એ કારણથી, એટલે કે એ બંને જ્ઞાનમાં ગૌણ છે અને જીવદ્રવ છે એમાં ઉત્પાદ વ્યય દેખાતા નથી. દ્રષ્ટિથી પોતાના મૂળ અસલી કાયમી સ્વરૂપને જુએ છે ત્યારે એમ જુએ છે કે અનંતકાળથી મારું સ્વરૂપ તો જીવું છે તેવું જોયું છે. અંદર ભવ ભવાંતર થયા પર્યાય અપેક્ષાએ, પણ ખરેખર એ ભવ ભવાંતર મારા થયા છે એવું બન્યું નથી. કેમ કે મારું સ્વરૂપ તો જીવું છે તેવું અત્યારે પણ છે અને ત્યારે પણ એવું જ હતું, એમાં કઈ ફેરફાર થયો. ભૂલથી અને ભ્રાંતિથી જે તે ભાવમાં કર્મજનિત પર્યાયમાં ઉત્પન્ન થવું બન્યું અથવા પર્યાય એવી થઈ ત્યાં હું એવો થયો એવું માનવાની ભૂલ ને ભ્રાંતિ થઈ હતી. એટલી વાત છે. બાકી વસ્તુતા એ જીવ તેનો તેવો ને તેવો સ્વભાવથી એના અસલ સ્વરૂપને ક્યારેય છોડ્યા વિના દ્રવ્યપણે અવસ્થિત રહે છે એમ અહીંયા દ્રવ્યાર્થિક નહીંથી કહેવાનો હેતુ છે. કહેવાનું કારણ છે ને, તથા રીતે આ પ્રકારે ઉત્કૃષ્ટ દાખલો દીધો કે મુક્તાત્મનામ યેવ સકલ વિમલ કેવળ જ્ઞાનાદિ રૂપેણ મોક્ષ પર્યાયેણ ભવ ઉત્પાદ ભવ. એટલે ઉત્પાદ મુક્તાત્માને, એટલે સિદ્ધ પરમાત્માને, જે સકળ વિમળ કેવળ જ્ઞાન આદિ રૂપ મોક્ષ પર્યાયથી ઉત્પાદ છે તે નિશ્ચય રત્નત્રયાત્મક નિશ્ચય મોક્ષ માર્ગ પર્યાય વિનાશ, તે જ નિશ્ચય રત્નત્રયાત્મક નિશ્ચય સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની મોક્ષ માર્ગની જે પર્યાય છે તેનાથી નાશ છે. જે ઉત્પાદ છે તે જ નાશ છે. કેમ કે આનો નાશ થતા તે ક્ષણે ઉત્પાદ થાય છે. અને મોક્ષ માર્ગ પર્યાય મોક્ષ માર્ગ પર્યાયો કાર્યકારણ રૂપેણ ભિન્ન. મોક્ષ માર્ગ ની પર્યાય અને મોક્ષની પર્યાય કાર્યરૂપ છે અને મોક્ષ માર્ગ ની પર્યાય કારણરૂપ છે. એ રીતે બંને ભિન્ન છે. તદ ઉભય આધારભૂતમ યત પરમાત્મ દ્રવ્યમ તદેવ. પણ એ બંને ના આધારભૂત જે પરમાત્મ દ્રવ્ય છે ધ્રુવદ્રવ્ય છે તેનું તે છે, તદેવ એટલે તેનું તે છે. માટીની દ્રષ્ટાંત કે મૃતપિંડ ઘટ આધારભૂત મૃતિકા દ્રવ્યવત. માટીને દ્રવ્યના સ્થાનમાં લઈએ તો માટીનો પિંડ અને તેમાંથી ઘડો થાય તો બંનેના આધારભૂત માટી છે. પિંડલો તો ત્યારે એ માટી છે ને એમાંથી ઘડો થયો ત્યારે પણ એ માટી છે. માટીનું માટી પણ તો કાયમ માટે એવું ને એવું છે, એ માટીના ગુણધર્મો છે, એમાં બીજો કઈ ફેરફાર નથી. તેમ મનુષ્ય પર્યાય દેવ પર્યાય આધારભૂત સંસારી જીવ દ્રવ્ય વત્વા, તે જ પ્રકારે મનુષ્ય પર્યાય મટી ને કોઈ દેવની પર્યાય થાય, અહીંથી ધ્યાન થાય દેવલોકમાં દેવ પણ રહે, ત્યારે એ બંને અવસ્થાને આધારભૂત સંસારી જીવ દ્રવ્ય છે. સંસારી જીવ દ્રવ્ય આધારભૂત સંસારી જીવ દ્રવ્ય વચમાં, કેમ કે ત્યાં એને ભૂતકાળીનો આશ્રય નથી લીધો, પણ એટલું અહીંયા કહેવું છે કે તેનો તે જીવ છે. મનુષ્યપણાની અવસ્થા છૂટી અને દેવનો ભાવ થયો તો પણ જીવ તેનો તે છે, જીવ બદલાઈ ગયો નથી. તે પ્રકારે જીવનું એકપણું છે, અથવા કાયમ રહેવાપણું છે, અથવા નિત્યપણું છે, જીવ બદલાતો નથી. અવસ્થિત છે, દ્રવ્ય પણ અવસ્થિત છે. ક્ષણભંગ સમુદભવે હેતુ કચ્છતે, ક્ષણભંગ ક્ષણ અને ક્ષણે ક્ષણે ભંગ એટલે નાશ પામવું અને ક્ષણે ક્ષણે ઉત્પન્ન થવું, તેનો હેતુ કહેવામાં આવે છે. સંભવ વિલય તીણા, સંભવ વિલયો દ્વૈતિ તો નાના ભિન્નો હેતો કારણાત તથા પર્યાયાર્થિક નજરે ભંગો ઉત્પાદો. સંભવ એટલે ઉત્પાદ, વિલય એટલે નાશ. ઉત્પાદ ને નાશ એ બંનેમાં અનેકપણું, નાના એટલે ભિન્નપણું, વિધવિધપણું, તે યથો કારણ ભિન્નપણું હોવાથી પર્યાયાર્થિક નહીંથી ભંગ ને ઉત્પાદ છે. એક જ પદાર્થમાં પદાર્થપણે ક્ષણમ કાયમ રહેતો હોવા છતાં જીવ મનુષ્યપણે નાશ પામવું ને દેવપણે ઉત્પન્ન થવું, એવું પર્યાયાર્થિક નહીંથી ભંગ ને ઉત્પાદ, નાશ ને ઉત્પાદ જોવામાં આવે છે. એ પણ એક જગતનું તત્વ છે એમ કહેવું છે. જેમ જીવ અનાદિ અનંત તેનો તે કાયમ રહે છે, જીવ એટલે પોતે, જીવ એટલે કોઈના ઘરની વાત નથી, પણ જીવ એટલે પોતે, પોતે અનાદિ અનંત પોતાનું અસ્તિત્વ કાયમ રહે છે, પોતે કાયમ છે. તો પણ મનુષ્યપણે ઉપજવું, મનુષ્યપણે નાશ થવું, દેવપણે ઉપજવું, દેવપણે નાશ થવું, એ વગેરે ઉત્પાદ જે થાય છે પર્યાયાર્થિક નહીંથી પણ એનો ક્ષણભંગ જોવામાં આવે છે. ક્ષણભંગ એટલે ક્ષણે નાશ પામવું ને ક્ષણે ઉત્પન્ન થવું, ક્ષણભંગ સમુદ્ભવ. તથા આ રીતે કે એવું પૂર્વોક્ત મોક્ષ પર્યાય છે ઉત્પાદ, મોક્ષ માર્ગ પર્યાય છે વિનાશ. મોક્ષ પર્યાય નો ઉત્પાદ થયો અને મોક્ષ માર્ગની એટલે એ પહેલાની સંસારની પર્યાય નો નાશ થયો. જીવ સંસારીપણે મટ્યો અને સિદ્ધપણે ઉત્પન્ન થયો, તેનો તે જીવ અવસ્થા પણ ફરતી નથી એમ જો લેવા માંગે કોઈ તો એ વસ્તુના તત્વને સમજો નથી. અને એ તો પ્રત્યક્ષ છે, બુદ્ધિ ગોચર પણ થાય એવું છે કે પદાર્થની અવસ્થા ક્ષણે ક્ષણે બદલી રહી છે. તો બદલતી અવસ્થાને કોઈ બદલતી અટકાવી શકે એવું વિશ્વની અંદર અશક્ય છે. પદાર્થની અવસ્થા ક્ષણે ક્ષણે બદલી રહી છે એને બદલતી અટકાવી શકે, કોઈ અવસ્થા પલટતી હોય એને પલટતી અટકાવી શકે એ અશક્ય ને અસંભવિત છે. કોઈ દી એવું બન્યું નથી, બની શકશે. પૂર્વોક્ત મોક્ષ માર્ગ પર્યાય છે ઉત્પાદ, મોક્ષ પર્યાય છે ઉત્પાદ, મોક્ષ માર્ગ પર્યાય છે વિનાશ. વિનાશ તાવેવ ભિન્નો નચતદ આધારભૂત પરમાત્મ દ્રવ્યમ વિધિ, એ ભિન્ન છે પણ એનો આધારભૂત જે પરમાત્મા દ્રવ્ય છે એ કઈ ભિન્ન નથી, એ તેનો તે છે. ઉત્પાદન જે ભિન્ન ભિન્ન હોવા છતાં એનું આધારભૂત દ્રવ્ય છે તે અભિન્ન છે, તો જ્ઞાયતે. તેથી એમ સમજાય છે કે દ્રવ્યાર્થિક નયનો નિત્યત્વે પર્યાય રૂપેણ વિનાશો અસ્તિ. દ્રવ્યાર્થિક નહીંથી પદાર્થ નિત્ય હોવા છતાં પર્યાય રૂપે નાશવાન છે, વિનાશો અસ્તિ. પર્યાય અપેક્ષાએ પદાર્થ નાશવાન છે, દ્રવ્યાર્થિક નહીંથી દ્રવ્ય અપેક્ષાએ પદાર્થ નિત્ય છે, એમ આના ઉપરથી જ્ઞાન થાય છે અથવા સમજાય છે. શું આનું પ્રયોજન છે? કે પદાર્થનું પ્રમાણથી પૂરું સ્વરૂપ જાણવું જોઈએ. પદાર્થનું સ્વરૂપ જેમ તેમ જો જાણવામાં ન આવે તો અનાદિથી એની ભૂલ એ થઈ છે કે એને પોતાના નિત્ય અવસ્થિત એ સ્વરૂપને એને જાણ્યું નથી. પર્યાય ક્ષણિક હોવા છતાં એને પર્યાયની ક્ષણિકતા પણ જાણી નથી, અને એ ક્ષણિક પર્યાયને એ નિત્ય રાખવા ચાહે છે. આ મારું ઘર, મારું બનેલો સંસાર, મારું બનાવેલું આ બધું, બનેલું કે બનાવેલું બધું એમને એમ કાયમ રહો, શરીર પણ મારું કાયમ રહો, પરિવાર પણ મારો કાયમ રહો, બધા સંયોગ મારા એવા ને એવા ગોઠવેલા કાયમ રહો, એમાં ક્યાં એક મિનિટ આગી પાછી થવી જોઈએ નહીં. એવો જો જીવને, એવો જે જીવને જાણે જાણે અભિપ્રાય છે એ વસ્તુના સત્ય સ્વરૂપથી વિરુદ્ધ છે. કેમ કે પર્યાય છે અને પલટતી અવસ્થાને પલટતી કોઈ અટકાવી શકે હું નથી, અને અવસ્થાનું સ્વરૂપ પલટવું એ જ એનું સ્વરૂપ છે. એને એ નહીં જાણતો હોવાથી બધું એમને એમ કાયમ રાખવા માગે છે, પણ એવું તો બની શકવાનું નથી, બની શકતું નથી. તેથી એને પોતાના મિથ્યા અભિપ્રાયથી દુઃખ થાય છે, દુઃખી થાય છે. ખરી વાત તો એ છે કે દુઃખી થાય છે. વસ્તુના સત્ય સ્વરૂપને જાણ્યા વિના એ દુઃખી થાય છે, આકુલિત થાય છે. કેમ કે એની ઈચ્છા અનુસાર, એની કલ્પના અનુસાર તો બનતું નથી. એ ચાહે એટલે વસ્તુના સ્વરૂપમાં ફરક થઈ જાય અને અવસ્થાઓ નિત્ય થઈ જાય, એવું તો બનવાનું નથી. એ તો પલટો મારશે, પણ આને એમ ઈચ્છા નથી, એને એનું જ્ઞાન પણ નથી, એટલે એમાંથી એને દુઃખ ઉત્પન્ન થયા ના રહેતો નથી. એનો અર્થ એ થાય છે કે ઉડાવ તારી દ્રષ્ટિ પર્યાય ઉપર છે. ટૂંકો અસાર એમાંથી એ નીકળે છે કે તારી દ્રષ્ટિ પર્યાય ઉપરથી ઉઠાવી લે. કેમ કે એ તો અનિત્ય તત્વ છે, એ અનિત્ય તત્વને ઉપર તું દ્રષ્ટિ રાખીને એની પકડ કરવા ચાહે તો પણ એ અનિત્ય કાંઈ નિત્ય થઈ શકશે, મફતનું દુઃખ થશે, વ્યર્થ દુઃખી થશે. એના કરતાં તું તારા કાયમી સ્વરૂપ પર દ્રષ્ટિ રાખ. પર્યાયને ગૌણ કરી નાખ, ગૌણ કરી નાખ એટલે એના પ્રત્યે ઉદાસીન થા, એની ઉપેક્ષા કર. જેમ અવસ્થામાં થાવું એમ તેમ થાવ, મારે એની સાથે કાંઈ લેવા દેવા નથી. હું મારા સ્વરૂપથી પરિપૂર્ણ છું અને મારા સ્વરૂપની પૂર્ણતામાં મારે કોઈની અપેક્ષા નથી. એ રીતે નિરપેક્ષ થાય, ઉપેક્ષિત કર. એનો સાર છે અથવા તાત્પર્ય છે. સમજાવે છે ગુરુ, પણ આ જીવ સમજે ત્યારે ને. પ્રશ્ન એ છે કે આ જીવને સમજવાની જરૂર છે. સમજે નહીં પછી દુઃખી થાય. ઓક્સિજન ખાનારો એમ કે વાત તો સાહેબ તમારી સાચી છે, તો ઓક્સિજન ખાવું સારું નથી. આ બીજી પીએ છે જેને જે વ્યસનો હોય એ બધા તો ટોક્સિન છે ને, આમ તો ઝેર છે, ખબર છે એમ કે નહીં, અમને ખબર છે. પણ શું કરીએ, વાત તમારી હાથી છે પણ અમારાથી મુકાય હું નથી. આ જીવની સ્થિતિ છે કે ગુરુ સમજાવે છે પણ અમારે મૂકવું નથી. તો ગુરુ કે ભાઈ તારું તો શું જાણ, બીજું શું કરીએ, અમને તો આ જેટલો રાગ છે શું કહી દઈએ છીએ, બાકી અમારે લેવા દેવા શું છે તારી સાથે, અમારે કાંઈ તારી સાથે લેવા દેવા નથી. અમે અમારા રસ્તે ને તો હું સારા રસ્તે એમ છે. ગુવાળા ખરેખર ઊંચા થાય તો ઘડી થઈ ઉઠ્યા પછી ફેરફાર થાય. આજે ફેરફાર થાય છે એ રૂવાળા ખરેખર બેઠા ત્યાં તો લાગ્યું કે એવી લાગ્યું કે લાગે કે દાગી એવી લાગવી એમ નામ છે. હવે જીવના અનવસ્થિતપણાનો હેતુ પ્રકાશે છે. જીવ સ્વભાવે પર્યાય અનવસ્થિત છે એટલે અનિત છે. એવું જે કહ્યું એની પાછળ કારણ શું છે, અનિતતા બતાવવાનું કારણ શું છે, પર્યાયની અનિતતા શા માટે કઈ. તમ્માદુ નથી કોઈ સહામ અવસ્થિરો હિતી સંસારે, સંસારો પુન ક્રિયા સંસાર માણસ દવસ. સ્વભાવથી અવસ્થિત જેવું કોઈ નથી, અર્થાત સંસારમાં કોઈ દ્રવ્યનો સ્વભાવ પર્યાયથી કેવળ એકરૂપ રહેવાનો નથી. દ્રવ્યથી તો એકરૂપ રહેવાનો છે, પણ કોઈ દ્રવ્યનો સ્વભાવ એવો નથી કે સંસાર કાયમ એકરૂપ રહે. સંસારમાં મુક્તની વાત નથી, સંસારમાં કોઈ જીવ દ્રવ્યનો એવો સ્વભાવ નથી કે કાયમ એક સરખો રહે, અથવા તો દરેક જીવનું આયુષ છે એ પણ સાદી શાંત છે. કોઈ એકરૂપ રહેવાનો દ્રવ્યનો સ્વભાવ નથી. સંયોગોનો, જળ સંયોગોનો પણ એવો સ્વભાવ છે કે જળ સંયોગો પણ કાયમ એકરૂપ રહેતા નથી. ક્યાં સંયોગો ઘટે છે, ક્યાં સંયોગો વધે છે, પણ એવા ને એવા એટલા ને એટલા કાયમ સંયોગો રહે એવો કોઈ દ્રવ્યનો સંસારમાં સ્વભાવ છે. પછી સંયોગોમાં પલટો થાય તો કેમ થયો એની આકૃતા કરવા જોઈએ. ખરેખર જીવ દ્રવ્યપણે અવસ્થિત હોવા છતાં પણ પર્યાયોથી અનવસ્થિત છે. જીવ દ્રવ્યપણે નિત્ય હોવા છતાં પણ કાયમ રહેતું એટલે નાશ નહીં પામતું, નવું ઉત્પન્ન થતું નથી અને જીવનો નાશ પણ કદી થતો નથી. એવું દ્રવ્યપણે એનું અવસ્થિત પણ કાયમી પણ હોવા છતાં પણ પર્યાયોથી અનવસ્થિત છે, પર્યાયોથી ક્ષણિક છે. પર્યાયો માત્ર, તમામ પર્યાયો એની ક્ષણિક છે. તેથી એમ પ્રતીતિ થાય છે કે સંસારમાં કોઈ પણ સ્વભાવથી અવસ્થિત નથી. આ સંસારમાં કોઈ કાયમી છે એની અવસ્થા ફરવાની ફરવાની ને બદલવાની. પછી કેમ ફરી, કેમ અવસ્થા બદલાણી, આ કેમ ફેરફાર થઈ ગયો એની આકૃતા કરવા જેવી. કેમ કે ફરવા લાયક હતી ને અવસ્થા ફરી છે, અને કદાચ ન ગમ્યું હોય તો પણ એમ થવા યોગ્ય હતું અને થયું છે, નહીં થવા યોગ્ય હતું અને થયું છે એમ વસ્તુના સ્વરૂપમાં નથી. પછી આ આમ કેમ, એ જીવને આકુલતાનું અને દુઃખનું અને નવા કર્મ બંધનનું અને પરિભ્રમણનું કારણ થાય. કાચા પાયા હોય કે પાકા પાયા હોય, કોઈ મકાન કાયમ શાશ્વત રહ્યું નથી ને રહેવાનું નથી. ગણે ત્યારે તો એને એમ થાય કે આમાંથી કાંકરી એ ખરવી જોઈએ, પણ કોઈ કાયમ રહેતું નથી. તો જો તને એ વિષયનું યથાર્થ જ્ઞાન છે તો કેમ ફેરફાર થયો એ પ્રશ્ન રહેતો નથી. ફેરફાર થવાનો જ હતો, થવા લાયક જ હતો અને થયો છે. બસ એનું જ્ઞાન એને સમાધાન થાય, સમાધાન રૂપ થાય છે, એ આકૃતાનું કારણ થતું નથી. સરસ ભાવ લીધો છે આમાં, તતો પ્રતીયતે. તેથી એમ પ્રતીતિ થાય છે, એમ ખાતરી થાય છે, જે વસ્તુની ખાતરી થઈ ચૂકી હોય કે આમ જ બનવાનું છે પછી કેમ થયું, શા માટે થયું, એ પ્રશ્ન રહેતો. કે સંસારમાં કોઈ પણ સ્વભાવથી અવસ્થિત નથી, કોઈ પણ પર્યાય સંસારી પર્યાય સંયોગની પર્યાય એ સ્વભાવથી અવસ્થિત નથી. એમાં ફેરફાર થવાનો છે, ફેરફાર થયો છે તેનો વ્યય થવાનો છે, થવાનો છે ને થવાનો છે. તો આ મૃત્યુ થાય છે ત્યારે લોકો સમાધાન કરે છે કે જેનું જન્મ છે એનું તો મરણ નક્કી જ છે. પણ એ નક્કી છે, એ નક્કી છે એમ તને જ્ઞાનમાં નિરૂપ થયું છે કે માત્ર તારું ચાલતું નથી એટલે એમ વાત છે? એટલો સવાલ છે. એ તો પોતાની ઈચ્છા અનુસાર ન થાય એટલે ઈચ્છાને આધીન નથી એમ ખ્યાલ આવે ત્યારે હાથ બેઠા પડે. એ તો એમ જ થવાનું હતું, એમ સમાધાન કરવા જેવું નથી. એનું જ્ઞાન કરતા એની ઉપેક્ષા થાય. ખરેખર તો પ્રયોજન આ છે એની અંદર, ક્ષણિકતાનું અનિત્યતાનું જ્ઞાન કરતા જ્ઞાન થતા એની ઉપેક્ષા બુદ્ધિ થાય તો એનું જ્ઞાન યથાર્થ છે. અનિત્યતા પ્રત્યેનું એનું જ્ઞાન જીવનું ક્યારે યથાર્થ છે એમ જો વિચારવામાં આવે તો તેના પ્રત્યેની ઉપેક્ષા બુદ્ધિ થઈ આવે તો એને જાણવું કે એ અનિત્યતાનું જ્ઞાન બરાબર છે. પણ અપેક્ષા રહ્યા કરે અને એને જ્ઞાનમાં એમ બુદ્ધિમાં એમ સમજાય કે હવે આમાં તો આમ થવાનું છે, એમાં ફેરફાર થઈ શકે એવું નથી, તો ખરેખર એને અનિત્યતાનું યથાર્થ જ્ઞાન નથી. એમ કહી શકાય કે અનિત્યતા સંબંધી સમજણ થાય છે પણ જ્ઞાન યથાર્થપણાને પામતો નથી. જ્ઞાન થવું અને યથાર્થતા થવી એ બે જુદી જુદી વાત છે, એક વાત નથી પણ જુદી જુદી વાત છે. પ્રતિમાંથી નીકળે છે એમ પ્રતિ થાય છે કે ખાતરી થઈ જાય છે કે સંસારમાં બધું અનિત્ય છે. અને જયારે બધું અનિત્ય છે ત્યારે અનિત્ય તત્વની અપેક્ષા રાખીને બેસી રહીએ કોઈ તો આકુલતાથી આવી ના રહીએ નહીં. જીવ એ ઉપર ઉપરની સમજણથી જૂઠું સમાધાન કરે છે. ક્યારેક જૂઠું સમાધાન કરે છે ને, શું કરીએ ભાઈ એમ જ બનવાનું હતું ને, ત્યારે એની આકુલતા મળતી નથી. એને એમ લાગે છે કે આ સમાધાન આપણે કરીએ છીએ પણ ખરેખર એની આકુલતા મળતી નથી. આકુલતા તો ત્યારે મટે કે જયારે એની ઉપેક્ષા થઈ જાય. પ્રસંગ બેન તો રાત્રિ ચર્ચામાં આપણે સાગર વાળા છે ને છે ભગવાન દાસજી સ્વભાવે એમ એક પ્રશ્ન કર્યો હતો કે હમણાં અમારા તમાકુના પાંદડાના એ લોકો પાંદડા ગોડાઉન ભરે સ્ટોક કરે ને આગ લાગીને સળગી ગયા. પછી અમે સમાધાન કર્યું, પોતે વાત કરતા હતા ગુરુદેવને રાત્રિ કરતા કે અમારા ગોડાઉન બળી ગયા તો ક્રમબદ્ધ પર્યાયમાં એમ બળવાના હશે માટે બળ્યા. તો એવું જે અમે સમાધાન કર્યું એ બરાબર છે? એ સમાધાન બરાબર નથી. એમને એમ લાગ્યું કે આપણે તો ક્રમબદ્ધ પર્યાયની વાત કરીએ એટલે કદાચ અનુકૂળ થશે. એમ નથી, અમારા ગોડાઉન બળી ગયા અને ક્રમબદ્ધ પર્યાય રહી બે વાતનો મેળ છે. ક્રમબદ્ધ પર્યાયમાં ગોડાઉન અમારા રહેતા નથી એમ છે. કેમ કે અમારાપણાની મારાપણાની જેમાં ભાવના છે હવે જે આગ લાગી તો કાબુ બહારની વાત છે, પોતાના કાબુની વાત હોય તો આગ લાગવા દે નહીં. હવે એમ જોયું કે બે કાબુ પણ આગ લાગી છે શું થાય? તો ક્રમબદ્ધમાં આપણું થવાનું હતું તે આપણું થવાનું હતું એ તારા ક્રમબદ્ધ ના જ્ઞાન ની વિપરીતતા અયથાર્થતા ને સૂચવે છે. ખરેખર હું તો પોતાપણે એને ભાસતું જ નથી. પોતાના નિત્યપણામાં પોતાપણું ભાસે છે. જ્યાં નિત્ય અસ્તિત્વ છે, કાયમ અસ્તિત્વ છે ત્યાં એને પોતાપણું ભાસે છે. અનિત્યતામાં એને પોતાનું અસ્તિત્વ જ ભાસતું નથી તો એનું ક્રમબદ્ધ સંબંધીનું જ્ઞાન યથાર્થ છે. એમ સમાધાન પણ ઉપર ઉપરની સમજણથી ખોટું ખોટું કરે અને વળી એમ કે પણ આ શાંતિ મટતી શાંતિ થતી નથી ને અશાંતિ મટતી નથી પણ ક્યાંથી મટે? અને હજી રસ્તો એનો હાથ લાગ્યો પોતો દ્રષ્ટાંત છે એમનો. પણ આ તો પોતા ઉપર જ્યાં ત્યાં પોતે સમાધાન કરતો હોય ત્યાં એને આ વાત વિચારવા જેવી. અને અહી જે અનવસ્થિત પણ
એનું સમાધાન બરાબર નતું
એવો ખ્યાલ આવે છે. પરલક્ષી જ્ઞાન છે ને, એટલે પરલક્ષે એને બધી સમજણ ઠીક લાગે છે કે આ સમજાણું મને. પણ એ દ્રષ્ટાંત કોઈ નો સ્વલક્ષ માટે છે કે આ જીવ એવું ખોટું સમાધાન ક્યાંય કરે છે, તો એ વખતે એને સમજવા માટેની વાત છે. એનો તો દ્રષ્ટાંત માત્ર છે, પોતે ક્યાં ક્યાં જૂઠું સમાધાન કરે છે એ એને વિચારવું. પરલક્ષી જ્ઞાન જીવને એકાંત નુકસાનનું કારણ છે. થોડું કે લાભનું કારણ છે કે એટલું તો ઉપર ઉપરનું તો સમાધાન થયું ને, પહેલા તો એટલું થતું નતું ને હવે એટલું થાય છે, એટલો લાભ થયો કે નહીં એવો સંતોષ એને કદી લેવો જોઈએ. એ તો મિથ્યાને દ્રઢ કરવાનું સાધન થયું. શું થયું? મિથ્યા તો હતું જ, આ એને એને દુઃખી સમજણ થી દ્રઢ કર્યું, મજબૂત થઈ ગયું. એને ખબર નથી એવું સમાધાન કરવાની, એને તો હજી જગ્યા છે કે આમાં સાચું સમાધાન કઈ રીતે થાય. આને તો ખોટા સમાધાન ને સાચું સમાધાન માન્યું હોવાથી પછી બીજો રસ્તો રહેતો નથી એવી પરિસ્થિતિ. એટલે વાત બહુ ગંભીર છે, અથવા એની ગંભીરતા ને એનું જોખમ પૂરેપૂરું સમજીને આમાં પ્રવેશ કરવા જેવો છે. એમ જેમ ચાલ્યા જઈએ કે ઠીક છે વાગે તો તીર નહી તો થૂઠું એવું આ નથી. જેમ લાભ નુકસાનના વિષયમાં એ લાભ નુકસાનની ગંભીરતા સમજ્યા વગર કોઈ કામ કરતો નથી, બરાબર છે કે નહીં? બરાબર ત્યાં એની સિરિયસનેસ આવી જાય છે. જીવન મરણ છે જો ને, તો મરણનો મરણ તુલ્ય પ્રસંગ ઉભો થાય એવું હોય એવી પ્રતિકૂળતા દેખાય તો કેટલી ગંભીરતા આવે છે. આ તો અનંત જન્મ મરણનો વિષય છે, એમાં તથારૂપ ગંભીરતા ના આવે તો એને નુકસાન થયા વિના રહેશે નહીં એવો વિષય છે. બહુ ઊંચી દવા હોય છે, માણસ ખાઈને પચાવી શકે તો ઠીક છે, નહીતર તબિયત એની બગડ્યા વિના બગડે, પછી થોડીક તો સુધરે, દાદી ન સુધરે તો એની તબિયત બગડે, બીજું કઈ થાય. એટલે આ વિષય જે ભલે કોઈ પૂર્વના પુણ્ય ઉદયગત હો, દેવગુરુ શાસ્ત્ર આવો તત્વનો વિષય, એ તો કોઈ પૂર્વના પુણ્યના યોગ્ય હોય છે. વર્તમાનમાં એ વિષયની પૂરી ગંભીરતાથી એને હાંસલ કરવા જેવું છે. એમને જરા પણ જો એની એવી પરિસ્થિતિ ન આવી તો નફો કરવા જતા નુકસાનનો ધંધો થઈ જશે, એમાં ફેર પડવાનો નથી. અને અહીં જે અનવસ્થિત પણું છે તેમાં સંસાર જ હેતુ છે. સંસાર એટલે શું? આ સંયોગ તે સંસાર ને તો ગુરુદેવ કે છે, બેરા છોકરા એ ત્યાં સંસાર નથી, સંસરણ થવું તેને સંસાર કહેવામાં આવે છે. જે અનવસ્થિત પણું છે તેમાં સંસાર જ હેતુ છે. એટલે કે સંસરણ થવું, પર્યાયનું પલટવું, સંસારમાં પરિવર્તન થયા કરવું, સંયોગોનું શરીરનું એ બધું એ જ કારણ છે, એ સ્વભાવ છે, અવસ્થાનો એ સ્વભાવ છે. તેથી તે જ કારણ છે ત્યાં પરિણમતા દ્રવ્યનો પૂર્વોત્તર દિશાના ત્યાગ્રહણાત્મક જેવો જે ક્રિયાનામનો પરિણામ તે સંસારનું સ્વરૂપ છે. પલટમો એ સંસારનું સ્વરૂપ છે. શાસ્ત્રીય પરિભાષાથી વાત કરી છે કે પરિણમતા દ્રવ્યનો પોતે અને પર બધા પરિણમતા છે, શરીરથી માંડીને બધા પરિણમતા દ્રવ્યનો પૂર્વ ઉત્તર દશાના ત્યાગ ગ્રહણાત્મક, પૂર્વની એટલે પહેલાની દશાનો ત્યાગ અને પછીની દશાનું ગ્રહણ ઉત્પન્ન થવું, પહેલાની દશાનો નાશ અને નવી દશાનું ઉત્પન્ન થવું એને ક્રિયા કહેવામાં આવે છે. પલટવું એને ક્રિયા કહેવામાં આવે છે. અવસ્થાથી અવસ્થાંતર થવું તેને ક્રિયા કહેવામાં આવે છે. બરાબર છે, કહે છે ક્રિયા પર્યાયની ફેરણી, પર્યાયની ફેરણી એટલે બદલવું, બદલવાની જે ક્રિયા એને ક્રિયા કહેવામાં આવે છે. એ નામનો પરિણામ, ક્રિયા નામનો પરિણામ તે સંસારનું સ્વરૂપ છે, એ સંસારનું સ્વરૂપ છે. એને સંસાર જુઓ, એને પલટતું, પલટતો સંસાર દેખાય તો એને ક્યાંય પકડ કરવાનું કારણ રહેતું, એનું જ્ઞાન યથાર્થ છે. તેના ઉપર સંસ્કૃતિકા 237 અથો વિનશ્વરત્વે કારણમ ઉપનશ્યતિ અથવા પ્રથમ સ્થળે અધિકાર સૂત્રેણ મનુષ્યાદિ પર્યાયાણામ કર્મજનિત પ્રત્યેન યદ વિનશ્વરત્વમ ચિતમ તદેવ ગાથાત્રયેણ વિશેષેણ વ્યાખ્યાતમ ઇદાનીમ તસ્ય ઉષ્ણમ આરંભા. હવે વિનશ્વરપણામાં એના કારણને કહે છે, અથવા ઉપસંહાર રૂપે કહે છે, અથવા પ્રથમ સ્થળમાં અધિકાર સૂત્રથી, પહેલા સૂત્રથી મનુષ્યાદિ પર્યાયમાં કર્મજનિતપણાથી જે વિનશ્વરપણું કહ્યું હતું, વિનશ્વરત્વમ સૂચિતમ, વિનશ્વરપણાની જે સૂચના કરી હતી તેને જ ત્રણ ગાથાથી વિશેષપણે આ વ્યાખ્યાન કરી એને ઉપસંહાર કરવામાં આવે છે. સંમાદુ નથી, કોઈ સાવ અવચ્છેદ હોતી, તસ્માત ન અસ્તી કશ્ચિત સ્વભાવમ અવસ્થિત. તેથી કોઈ સ્વભાવથી અવસ્થિત એટલે કાયમ નથી, જગતમાં કોઈ કાયમ નથી એમ કહે છે. જગતમાં એને બધું કાયમ રાખવું છે, મુખ્ય અભિપ્રાયમાં જીવને બધું કાયમ રાખવું છે. અહીંયા ભગવાન કહે છે કે ભાઈ વસ્તુનું સ્વરૂપ એવું છે કે જગતમાં કોઈ કાયમ નથી, કાયમ નથી એટલે એના એ અવસ્થા એ કાયમ કોઈ નથી. ભગવાનને તો નહોતો અને મારે તો છે એમ કેમ છે. ભગવાન કહેશે ભાઈ તું મારા જેવો ભગવાન છો અને ખરેખર તારે સંસાર નથી. આ કહેશે કે ના ના તારે ભલે ન હોય પણ મારે આને કદાચ એમ લાગે કે ભગવાન ને સંસાર ના મીઠાશ ની ખબર ન હોય તો કેવો મીઠો છે. એને બધું અનુભવી લીધું છે અને એમાં શું મૂર્ખાઈ થાય છે અને શું ડાકોણ છે એની બધી ખબર છે. પછી કે છે ખબર નથી ને કે છે એમ છે. એના કરતા એક વાત એવી બની ગઈ, મંગળદાસ જયસિંહભાઈ જહાંગીર મુલવાળા એના કામની જવાબદારી એના પ્રમાણમાં એ ગણતા હોય પ્રત્યે અમારે કેટલી નવરાશ તમે લ્યો નહીં તો રોકડું કે આ તમારા બધાને ક્યાં નવરાશ છે. અમારે જવાબદારી કેટલી હોય આપને ક્યાંથી ખબર હોય. તમારી જવાબદારી સમજીને એને લાત મારી, સમજ્યા વગર એને લાત મારી. પણ તમને જેની કિંમત છે એની અમને કિંમત નથી એવો જે પ્રૌઢ વિવેક છે એની ખબર નથી. એટલે એમને અમને તો કઈ જવાબદારી ખબર ન હોય, આપણી જવાબદારી નહીં હોય તો અમને ખબર પડે. ભાઈ તને એ વાતની સમજણ પોતાના મનથી જે માની બેઠે છે કે અમારું કામ મોટું, અમારી ફરજ મોટી, એ ફરજ માંથી અમે કેમ ચૂપ થઈએ, અમે કેમ એ ફરજ ન નિભાવીએ, એ ફરજ માં એ ફરજ માં અધોગતિ માં જઈશ, એ ત્યાં કોઈ તને છોડાવવા આવશે. અને મૂળ તો એમ નથી, પોતાના રાગે જીવ પરિણમે છે, રાગે બધું કરે છે, પોતાના રાગે, એના માટે કોઈના માટે કોઈ કરે છે એ વાત એની ચોખ્ખી બનાવટ ની છેતરવાની વાત છે. ખરેખર તો પોતે એમાં છેતરાય છે, પણ એને એમ થાય કે હું બીજાના માટે કઈ કરું છું, એ વાતમાં કઈ માલ ના, પણ એમાં અશાંતિ થાય છે એ પ્રત્યક્ષ નથી. આ બધા સંયોગો પ્રત્યક્ષ દેખાય છે, એના પ્રત્યેની વૃત્તિ ની ભૂતાવળ વળગી છે, એમાં અશાંતિ પ્રત્યક્ષ નથી. એટલી વાત છે, સંયોગ
પ્રત્યક્ષ
પ્રત્યક્ષ છે એમ.
આ પ્રત્યક્ષ છે અને ઓલું તો તમારું જીરી થાય તેવી હાથ.
એવું છે, જયારે ધર્મ થાય છે ત્યારે હણાકું શાંતિ પ્રત્યક્ષ પ્રત્યે છે, તત્કાળ પ્રત્યે છે, એક સમય પછી ની ઉધારી એમાં નથી, એવો એ રોકડીયો ધર્મ છે. પણ આને એમ થાય છે કે હું આ શાસ્ત્ર વાંચું છું, શાસ્ત્ર સાંભળું છું, વિચાર કરું છું, પણ હજી થતું નથી, એટલે ધર્મ કઈક ઉધારની ચીજ લાગે છે, એ ઉધારની ચીજ લાગે છે. પણ એમાં એક બીજી વાત કરી કે જ્યાં સુધી જીવને આ સંસારમાં અનુકૂળતાના લક્ષ્ય થતી પણ શાંતિ કહો કે જે કઈ પ્રકારની લાગણી કહો, એનું દુઃખ લાગતું નથી, અને એ દુઃખ લાગવાની યોગ્ય ભૂમિકામાં જીવ આવતો નથી, ત્યાં સુધી જીવ મુમુક્ષુની ભૂમિકામાં આવતો નથી. તો એવા જીવને એમ કહે છે ભગવાન કે ભાઈ, તું હજી મુમુક્ષુની ભૂમિકામાં આવ્યો નથી, માટે આ વાત અમે તને કરતા નથી, અને આ વાત જેને સંભળાવવામાં આવે છે એમાં તને હજી અમે એડમિશન આપ્યું નથી, નો એડમિશન છે તારા માટે. આટલી વાત છે. આ તો એવા જીવને સમક્ષ રાખીને આચાર્ય ભગવાન વાત કરે છે કે જો તને હવે પરિભ્રમણ કરતા થાક લાગ્યો હોય, બધી અનુકૂળતા થઈ હોવા છતાં પણ એના પ્રત્યે હવે તારા પરિણામનો ઉત્સાહ ઓછરો હોય, તો હવે એક અમારી પાસે કાયમી શાંતિનો રસ્તો છે ખરો, પણ આમાં આમાં તારો ઉત્સાહ હજી હોય, હજી આમાં આમ કરું ને આમાં આમ કરું ને આમાં આમ કરું, તો કે છે કે આયા તારા માટે અમે કોઈ વાત કરતા, તું હમણાં અહીંયા આવીશ નહીં એમ કે જ્યાં છો ત્યાંનો ત્યાં તું ઠીક છો, દીદી થાક તને થાક લાગે દીદી તું આવજે, અને તે બી તને સમજાશે, ત્યાં સુધી તને સમજાશે, એવી ચોખ્ખી વાત છે ભાઈ. એવા જીવને સામે રાખો, પાકશાળામાં તો તમે સીએ ન લ્યો, એમાં શશીભાઈ કે કોઈ ભાઈ આપે એવું ક્યાં ચાલ્યું, પોતાના હિત કરવાની ભાવના હૃદયમાં હોવી જોઈએ. અસાર સંસાર છે એમાં કઈ કાયમી હિત કરવા લેવી કરવા જેવી કોઈ તક મળી છે, એ તક નો લાભ લઈ લેવા જેવો છે, અને એ પોતાના માટે છે, એવું એને અંદરમાં કોઈ હેતુ હોય તો એને કોઈને એડમિશન આપવું પડે એવું, એ તો સ્વયં ભગવાનના જ્ઞાનમાં જ્ઞાનીઓના જ્ઞાનમાં એ આવી જાય છે કે આ જીવ પાત્ર છે, લાયક છે, એનું હિત એક જરૂર કરી દેશે, આ વાત જો એને મળશે તો એનું હિત એ કરી દેશે. ગણાવવું છે કે અમે મુખ્ય મંડળમાં છીએ, અમે આ સમાજમાં છીએ, અમારી ગણતરી છે, અમે ફલાણા છીએ, બધે હાજરી આપીએ છીએ, ક્યાંય છૂટતા નથી. એવા બહિર્દ્રષ્ટિ વાળાનું આમાં કામ નથી. એ તો એની દ્રષ્ટિ જ પણ ઉપર છે, બીજા બધા ઉપર છે, બીજાની નજરમાં હું કેવો છું. એટલે એનો ઉપયોગ અંતર સન્મુખ સ્વ સન્મુખ થઈ શકશે. તસ્માત તેથી નાસ્તી કશ્ચિત સ્વભાવ સમ અવસ્થિત હતી, તેથી સંસારમાં સ્વભાવે કોઈ અવસ્થિત નામ નિત્ય નથી. બધું સંસારમાં પલટવા વાળું અસ્થિર અને નિત્ય છે. માને તો પણ ભલે અને ન માને તો પણ વસ્તુનું સ્વરૂપ બદલા છે. યસ્માત પૂર્વોક્ત પ્રકારેણ મનુષ્યાદિ પર્યાયાણામ વિનશ્વરત્વમ વ્યાખ્યાતમ તસ્માત એવ જ્ઞાયતે પરમાનંદ એક લક્ષણ પરમ ચૈતન્ય ચમત્કાર પરિણત શુદ્ધાત્મ સ્વભાવ અવસ્થિતો નિત્ય કોઈ નાસ્તિ. આ દ્રષ્ટાંત થઈ જતો ભગવાન પરમાત્મા પરમાનંદ એક લક્ષણ પરમ ચૈતન્ય ચમત્કાર પરિણત શુદ્ધાત્મ સ્વભાવ છે, એનાથી એ અવસ્થિત છે અથવા નિત્ય છે એવું કોઈ મનુષ્યાદી પર્યાયમાં કોઈ નિત્ય નથી. બધું જ વિનશ્વર એમ કીધું. એ ભગવાન આત્મા અવિનશ્વર છે અને બાકીનું બધું વિનશ્વર છે એમ આત્માના દ્રષ્ટાંત સુધી વાત કરી. પરિણતિ કે પાપ, પરિણતિ કે પાપ, પરિણતિ કે ઉત્પાદન, પરિણતિ કે પાપ. યસ્માત એટલે જે કારણથી પૂર્વોક્ત પ્રકારે મનુષ્યાદી પર્યાયોમાં વિનશ્વરપણ કહ્યું, વિનશ્વરપણ વ્યાખ્યાતમ તે કારણથી તસ્માત એ કારણથી એમ જણાય છે, એમ સમજાય છે. તસ્માત એવું જણાય છે કે એ પરમાનંદ લક્ષણ પરમ ચૈતન્ય ચમત્કાર પરિણત એટલે પ્રાપ્ત, જેમાં ચૈતન્ય ચમત્કાર એવો સ્વભાવ, ચમત્કારી સ્વભાવ બોલે છે. રાવને ચૈતન્યને કહેતા કહેતા આચાર્ય દેવને આશ્ચર્ય થાય છે, ચમત્કારમાં આશ્ચર્ય થાય ને. આ સ્વભાવ છે, આવો સ્વભાવ છે શુદ્ધાત્મ સ્વભાવ કે જે કાયમ અવસ્થિત ની નીતિ છે. એવું કોઈ સંસારમાં નીતિ છે નહીં, અવસ્થિતો નીત્ય કોઈ નાસ્તિ એવો કોઈ નથી. આની સાથે સરખામણી આખા સંસારને કરી આવો જે પરમ ચૈતન્ય ચમત્કાર આત્મ સ્વરૂપ છે પરમાનંદ ની ખાણ કલ્પનામાં આવે હું નથી. આત્મદ્રવ્યનું સ્વરૂપ એવું છે કે એ કલ્પના ગોચર નથી. એક વખત એના આશ્ચર્યકારી સ્વરૂપને ઓઘે પણ એના આશ્ચર્યકારી સ્વરૂપને સમજીને એનો પ્રયત્ન કરે કે ખરેખર કેવું તો આપે છે, એના વખાણ સર્વજ્ઞ પોતે કરે છે દિવ્યમાં, અને ઇન્દ્રો એને સાંભળવા જાય છે. ઇન્દ્રો મહામુનિઓ ગણધરો જગતમાં પુણ્યથી અને પવિત્ર રાખી જેની મહાનતામાં મહાનતા ગણા એ પણ ભક્તિથી એટલે નમ્રતાથી પોતાની મોટકને બહારની મોટકને અવસ્થાની મોટકને ભૂલીને એમને નમ્રતા એનું નામ. બારમાં ભલે જગત આખું એને મોટા એવું જાતું હોય પણ ત્યાં એ પોતાના જ સ્વરૂપને સાંભળવા માટે એ બધું ભૂલીને સાંભળે છે. ભૂલ્યા વગર સાંભળે તો થઈ ગયું, બધું એમને રાખે સાવધાનીમાં. અને ઉપર ઉપરથી આ પણ થોડુંક સાંભળી લઈએ, કાંઈક લાભ થવાનો છે તો કોઈ બે છે એ વસ્તુના સ્વરૂપમાં. ભાઈ આવું ધ્યાન દેવા જેવું છે. અત્યારે તો આપણે ઘરની ફરજ બજાવી, પછી વળી બાપુની બાબુજીની જેમ ઉંમર મોટી થાય ત્યારે વાર એવું રાખવા જેવું. હું તો તમારા કરતા નાનો છું, ખરી છું એવું વિચારવા જેવું નથી. જેમ રોજ ખાવું આવશ્યક છે, ઊંઘવું આવશ્યક છે, રોજ રડવું આવશ્યક છે, એમ આત્માના હિત અર્થે પણ થોડો સમય વ્યતીત કરવો એક ચિંતિત જેટલો શક્ય હોય એટલો એ આવશ્યક છે. પછી એમાં સમજાય એવું છે કે આમાં પૂરો સમય આમાં કાઢવા જેવો છે, પણ અત્યારે એમ પૂરું ના સમજાય તો જેટલો સમય મળે આનંદ શ્રદ્ધા વાળા જેવો ને આવ કાંઈ ધર્મના વિષયમાં ખબર ન હોય તો કે ભાઈ રોજ પાંચ માળા તો કરી લીધી, રોજ માતાજીના દર્શન તો કરી લેવા, તો શંકરને માનતો હોય કોઈ જેને જે માનતો હોય, આ મુસલમાન હોય તો શુક્રવાર આવે તો કે આજે આપણે નમાજ તો પતી લીધી, હાર્દી લોકોનો એક વાર એવો હોય છે જુમ્મા જુમ્મા જુમ્માનો દિવસ છે માટે આજે આપણે બજારમાં આવ્યા છે તો છેવટ મસી લીધી તો જઈ આવું. હવે જે આ અંધશ્રદ્ધા એટલે ધર્મના વિષયમાં કાંઈ સમજણ વગરની શ્રદ્ધા છે એ આ તો ટાઈમ પસાર કરાય છે, આ તો જરા ચિંતી સમજણ વાળી છે. આપણે કઈક કરી લઈએ, આવડે વિષ્ણુ વાળા કઈક કથા બેસાડે ને મહારાજ ને બોલાવે, આપણે સખીભાઈ ને બોલાવી લઈએ. એવું નથી આ એની ઉપરથી હું લેવા જેવું નથી, મારું ભાઈ હારે પરિચય છે ને એટલે એમને કહેવાનો હક છે. બહુ ધ્યાન લેવા જેવી વાત છે, ટૂંકામાં વાત એવી છે બહુ ધ્યાન લેવા જેવી વાત છે. સંસારે કોઈ નાસ્તી ખો ક્યાં કે સંસારે, સંસારમાં કોઈ નીતિ નથી, નિસંસાર શુદ્ધાત્મનો વિપરીત સંસારે. આ સંસાર અવસ્થિતો નિત્ય, અવસ્થિત એટલે નિત્ય એક આત્મા છે, પરમાનંદ એક લક્ષણ શુદ્ધાત્મા અવસ્થિત છે અથવા નિત્ય છે એવું સંસારમાં કોઈ નિત્ય છે ક્યાંય વળગી છે એ શુદ્ધાત્મા ને નિત્ય છે માટે વળગવા જેવું ક્યાંય બધું અનિત્ય છે કે સંસારમાં. સંસાર એટલે શું કે નિસંસાર શુદ્ધાત્મનો વિપરીત સંસાર, જે નિસંસાર એવો જે શુદ્ધાત્મા છે કે જેમાં સંસારનો ત્રણેય કાળે અભાવ છે એવો જે છે તે સંસાર છે, આત્માથી જે વિપરીત છે તે સંસાર છે. તેના કરીને વ્યાખ્યા જેવી બધી સંસારની વ્યાખ્યા કેવી કે આત્માથી વિપરીત જેમાં સંસાર રહીત એવું જે આત્મ સ્વરૂપ છે એનાથી વિપરીત છે એને સંસાર ગણવામાં આવે છે. સંસાર સ્વરૂપમ કથયતી એવા સંસારના સ્વરૂપને કહે છે.